વિષય દાંપત્ય જીવનની દિવ્યતા ભાગ બે.
દ્વેષમ, દ્વેષનો ત્યાગ કરે, કોઈની સાથે દ્વેષ નહીં. દ્વેષ માણસને હંમેશા દુઃખી જ કરે છે. લોભનો ત્યાગ કરે, સ્ત્રીએ લોભ ન કરાય. કારણ કે સ્ત્રી તો જેટલું આપે ને એટલું ભગવાન એને બમણું આપે, સાક્ષાત લક્ષ્મી છે. મદ, અહંકાર નહીં, નહીં પોતાના રૂપનો અહંકાર, નહીં પોતાની ચાતુર્યનો અહંકાર, નહીં પોતાની વિદ્યાનો અહંકાર, નહીં પોતાના બાપની સંપત્તિનો અહંકાર. આટલા અહંકાર જે સ્ત્રી છોડી દે, એ પોતાના પતિની સાથે દૂધની અંદર જેમ સાકર ભળે ને એમ ભળી જાય. આટલા જે મેં કીધા એમાંથી એક પણ વસ્તુ ખોટી હોય ને તો મને આવીને આપી જાજો, પાછી આપણે રાખી લેવું. બહુ અદભુત છે. જીવન બહુ સુંદર હોવું જોઈએ. ખૂબ રાજી કર્યા છે પોતાની પોતાના પતિને, અને એવા ભેગા મળી રહ્યા છે. જેમ એક ઝરણું બીજા ઝરણામાં ભળી જાય, એમ દેવહૂતિ કરદમમાં ભળી ગયા. આપણે ભળી નથી શકતા, કારણ કે આપણે ઝરણા નથી. એક કવિએ બહુ સરસ, રસ્તાઓ અચાનક મળી ગયા, બે ઘડી વાતે વળગ્યા ને છૂટા પડી ગયા. આ રસ્તાઓની વાત છે, બહુ સરસ છે. રસ્તાઓ બે ઘડી મળી ગયા, બે રસ્તાઓ આવતા હોય ને બે ભેગા થાય અને પછી થોડેક આગળ જતા આમ છૂટા પડી જાય. રસ્તાઓ બે ઘડી મળી ગયા, બે ઘડી વાતે વળગ્યા ને છૂટા પડી ગયા. ઝરણાઓ અચાનક મળી ગયા, એકબીજાને ભેટ્યા અને ભળી ગયા. બે ઝરણાઓ એકબીજાને એવા ભેટે, એવા ભેટે અને ભળી જાય. પછી ખબર ન રહે આ ઝરણાનું પાણી કયું ને આ ઝરણાનું પાણી કયું. એમ બે કુટુંબમાંથી નીકળેલા બે એક એક ઝરણા એક કુટુંબમાં આવીને એવા ભળી જાય કે કોઈને ખબર ન પડે. ઓતપ્રોત થઈ જાય. આની પસંદગી, આની પસંદગી, આની પસંદગી, આની પસંદગી, બેને બેની પસંદગી એક જ. સ્ત્રી જ્યારે લગ્નના મંડપની અંદર પોતાના પતિની સાથે લગ્નથી જોડાય છે, ત્યારથી પોતાના પતિની પસંદગી એ જ પોતાની હોવી જોઈએ. આ સાચી પતિવ્રતા નારી. એની તમામ પ્રકારની પસંદગી પોતાના પતિની સાથે જોડાણા પછી મળી જવી જોઈએ. આ હું હરિનો થઈ ગયો પછી હરિ કેમ કરવાનું હોય, પછી હું કહું એમ એને નહીં કરવાનું. આ પછી તમારી ભક્તિ એટલે પતિવ્રતા ધર્મની ઉચ્ચતમ કક્ષાને કારણે કદાચ તમારો પતિ તમારી વાત માને તો વાત આખી અલગ છે, પણ મનાવવાની કોશિશ નહીં કરવાની. આર્ય નારીનો ધર્મ નથી. ઝરણાઓની જેમ ભળી જાય. કવિએ એમ લખ્યું, અમે અચાનક મળી ગયા, અમે બે જણા અચાનક મળી ગયા, પણ અમે ના રસ્તા કે ના ઝરણા, તેથી ના છૂટા પડ્યા ના ભળી ગયા. અમે કઈ રસ્તાઓ નહોતા કે ઘડી વાતો વળગીને પાછા છૂટા પડી જાય, નહોતા ઝરણા કે અમે બે ભળી જાય. એમને માહિત્યા કરીએ છીએ, બે જણા નથી ભળી શકતા કે નથી છૂટા છેડા થઈ શકતા. પછી એવું થાય વળી, એટલે કા રસ્તાઓ બની જાય અને ક્યાં ઝરણાઓ બની જાય, ભળી જાય ને ક્યાં પછી હરખું ન હાલતું તો છૂટા પડી જાય. પછી શું કરવું, આખી જિંદગી દુઃખી થોડું થવાય છે. સમજીને છૂટા થઈ જાવ. ખૂબ સેવા કરી. કરદમ ઋષિ પણ કામદેવને શરમાવી ક્રાંતિ પ્રાપ્ત કરી છે. જો તો ખરા ઋષિનો પ્રતાપ અને ઋષિની તાકાત. એને સંકલ્પ કર્યો ને કરદમે, એવું વિમાન આકાશમાંથી ઉતર્યું જેને સાત માળ હતા. ભાગવતમાં વિમાનનું વર્ણન કેટલા અધ્યાયોમાં છે, તમે વાંચો ને તો તમને એમ થાય અત્યારનો વૈભવ તો એની આગળ કાંઈ નથી. આ ભક્તિનો પ્રભાવ હતો. વિમાનને કોઈ પાયલોટ નહીં, કરદમ ઋષિનું મન એ જ એનો પાયલોટ. સંકલ્પ કરે એમ વિમાન ચાલે. એની અંદર બગીચાઓ હતા, એની અંદર નાવાના બાથ હતા, એની અંદર સરસ મજાના રમવાના સાધનો હતા, એની અંદર ફુવારાઓ હતા, બોલો, અને મણી અને સ્ફટક મણીના તો થાંભલાઓ હતા, એની અંદર સરસ મજાના બિછાનાઓ હતા. સંકલ્પ કરી ભોજન તૈયાર થઈ જતા હતા. દેહુતિનો હાથ વગડીને કરદમ ઋષે વિમાનની અંદર બેસારાક દેવી, બોલો તમારે શું જોવું છે, તમે જે કયો એ દેખાડો. ભાગવતમાં લખ્યું કે જ્યાં જ્યાં દેહુતિએ કીધું એ ભારતના તમામ ખંડો અને તમામ પર્વતોની ઉપર વિમાનને ઊભું રાખી રાખી અને દેહુતિને તમામ ઈચ્છાઓ પૂરી કરી દીધી. એક પુત્રની કામના હતી, પણ સંસારનો માર્ગ એટલો લપછણો છે કે વર્ષો વીતી ગયા, વર્ષો વીતી ગયા, દેહુતિની સાથે સંસાર ભોગ ભોગવતા ભોગવતા વર્ષો વીતી ગયા. 9 દીકરીઓ થઈ ગઈ, 9 દીકરીઓ. વિમાન જ્યારે ધરતી ઉપર ઉતર્યું ને જ્યારે ઝૂંપડી ભાળીને ત્યારે કરદમને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો. ઓહો, હે પ્રભુ, હું તો 1 દીકરાની કામના કરતો તો 9 સંતાન થઈ ગયા અને હજી હું પાછો વળ્યો નહીં, એવો વૈરાગ થયો. દેહુતિને કહે છે, દેવી હવે હું જઈશ કેમ? 1 સંતાન, 1 પુત્રનો સંકલ્પ હતો, 9 દીકરી. આ સંસારનો માર્ગ જોતો ખરો કેવો લપસનો. શતમ વ્યતિયુઃ શરદઃ, 100 વર્ષ જતા રહ્યા ભોગ ભોગવતા ભોગવતા. એ વખતે દેહુતિ રડવા લાગ્યા. સ્વયં બ્રહ્મા આવ્યા 9 ઋષિઓને લઈ. પોતાના પુત્ર જે ખરેખર ખોટું કરતા હતા કરદમ, આવીને ઠપકો દીધો, બેટા આમ પત્નીને છોડીને જતું રહેવાય? અરે પ્રભુ, સંસારનો માર્ગ બહુ લપછણો છે, તો પહેલા વિચાર કરવો તો ને. પ્રભુ, મેં તો 1 સંતાનની સંકલ્પ કર્યો તો 9 દીકરીઓ થઈ ગઈ. બ્રહ્મા કે, એટલે જ હું કહું છું, આ 9 ને પહેલા તો પરણાવી દે, પછી તારું કર્તવ્ય પૂરું થાય, પછી તમે તારે ઘર છોડીને જા. અને આ દેહુતિ બિચારી એકલી શું કરે? તે પુત્ર આપવાનો સંકલ્પ કર્યો છે, પુત્રી નહીં, હજી દીકરો તો નથી થયો. ભૂલી સમજાણી કરદમે કાન પકડ્યો અને કહ્યું, પિતામાં મને માફ કરો. 9 દીકરીઓ હતી, 9 દીકરીઓને યોગ્ય વરની સાથે પરણાવી દીધા અને પછી ધ્યાન અને સમાધિમાં બેસીને હે રાજા, પોતાની સમસ્ત સાધનાને પોતાના હૃદયની અંદર બ્રહ્મ તેજ રૂપે સંચિત કરી છે અને ઋતુ સમયે દેહુતિની અંદર બીજ રૂપે સ્વયં પરમાત્માને સ્થાપિત કર્યા છે. સ્વયં બ્રહ્મ તેજ રૂપે ભગવાન કરદમની અંદર વધાર્યા. દેહુતિએ સ્વયં અનંત કોટી બ્રહ્માંડના માલિકના દેવને એક નાના એવડા ઉદરની અંદર સમાય. આજે વિરાટ હતો એ વામન થઈને દેહુતિના ઉદરમાં સમાય ગયા. સર્વ વ્યાપક હતા એ એક જગ્યાએ વ્યક્તિનું રૂપ ધારણ કરવા માટે તૈયાર થઈ ગયા. દેહુતિ તો એવા શોભતા હતા, એવા શોભતા હતા. ભક્તો, શાસ્ત્રોમાં લખ્યું સત્સંગી જીવનમાં કે ભક્તિના ઉદરમાં જ્યારે ભગવાન આવ્યા ત્યારે એમ લખ્યું કે ભક્તિ કેવા શોભતા હતા કે જેવા દેહુતિ શોભતા હતા એવા ભક્તિ શું. કારણ કે દેહુતિ એટલે સુંદરતાની ખાણ હતી, બ્રહ્માનું અલૌકિક સર્જન હતું. કાંઈક દેહુતિની સુંદરતા વધવા લાગી અને સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય ને ત્યારે વધારે સુંદર લાગે, કારણ કે એની અંદર 2 દિલ ધડકે છે. એ વખતે 2 દિલ ધડકે છે, 2 ચૈતન્ય એની અંદર હોય છે, એક પોતાનું ચૈતન્ય અને એક પોતાના પુત્રનું ચૈતન્ય. આ જગતનું સર્જન નારીથી થાય છે. નારી રત્ન કે ખાણ હૈ, સંતોએ લખ્યું. એની ખાણની અંદર તો ધ્રુવ, પ્રહલાદ, મહારાણા પ્રતાપ, શિવાજી જેવાઓ પાક્યા. ગોપાલન સ્વામી આપણને ક્યાંથી મળ્યા? કોઈ માતાના કુખમાંથી મળે? દેહુતિના સમય જતા જતા સુરત સુખદેવજી મહારાજ કે, હે રાજા, 9 માસ પૂર્ણ થયા છે કપિલા છઠને દિવસે. આકાશની અંદર દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા માટે પધાર્યા છે. એક નાની એવડી ઝૂંપડીની અંદર એ ઘાસની પર્ણ કુટી હતી. અનંત કોટી બ્રહ્માંડના માલિક દેવે પર્ણ કુટની અંદર બ્રહ્મ તેજ પથરાણો,
દેવતાઓએ આકાશની અંદરથી પુષ્પની વૃષ્ટિ કરી. હે મહારાજ, સમસ્ત સાંખ્યના જ્ઞાનને પ્રવર્તાવનારા સાંખ્યના આચાર્ય ભગવાન કપિલે પ્રગટ થયા. બોલીએ કપિલ ભગવાન કે. જય જયકાર થયો છે. દેવતાઓ આવી સ્તુતિ કરી છે. બ્રહ્મા આવ્યા છે. બ્રહ્માએ કરદમને ધન્યવાદ દીધા છે. ધન્ય છે પુત્ર, તને ધન્ય છે. તે તો આજ મારા કુળને ધન્ય કરી દીધું કે તારે ત્યાં સ્વયં બ્રહ્મ બેઠો બન્યા. દેવતાઓએ પ્રભુની સ્તુતિ કરી છે. આ બાજુ થોડાક દિવસ થયા એટલે કરદમ સંન્યાસ લેવા માટે તૈયાર થયા. પોતાની પત્નીને કીધું, દેવી હવે હું જઈશ. એ વખતે દેવહૂતિએ કીધું, પ્રભુ આપ ક્યાં જશો, શા માટે જશો? બસ ઈશ્વરની આરાધના કરવા માટે, હું તપ કરવા માટે જઈશ. એ વખતે દેવહૂતિએ કીધું કે પણ એક વાત કહું આપને. બોલ. જેને તમારે પ્રાપ્ત કરવાના છે એ તો પરમાત્મા આપણી ઝૂંપડીમાં છે, હવે જંગલમાં જઈને શું કરશો તમે? વાત બહુ સરસ કરી. પણ કરદમ છે ને ચતુર અને સાવધ, જાગ્રત સિદ્ધ પુરુષ હતા એટલે એમ કીધું કે દેવી સાચી વાત છે તારી, પરમાત્મા આપણે ત્યાં બાળક બનીને આવ્યા છે. પણ સાંભળ, એની અંદર મન રાખતા રાખતા કદાચ તારામાં લાગી ગયું તો મારાય જીવનું બગડી જાય અને તારું બગડી જાય. એ કરતા મને મારો રસ્તો લેવા દે અને તું તારા રસ્તે રહે. પ્રેમથી રજા આપી છે નાથ. આપણી બંનેની શરત પૂરી થઈ. હું આપના માર્ગમાં આડી નહીં આવું, હું તમને રોકીશ નહીં. કપિલે એકાંતની અંદર પ્રભુની સ્તુતિ કરી છે. પોતાના બાળકના પગ પકડ્યા છે કપિલે. બાપ આજે દીકરાના પગ પકડે જો તો ખરા. ભગવાનને બે હાથ જોડીને કીધું, પ્રભુ આપ મારે ત્યાં દીકરા થઈને આવ્યા, પ્રગટ થયા. પણ હે પ્રભુ, હું આપને જાણું છું કે આપ તો બધાયના બાપ છો. આપને એક જ મારી પ્રાર્થના છે, હર હંમેશ મારું મન તમારા ચરણની અંદર રાખજો. બસ મહારાજને એક પ્રાર્થના કાયમ કર્યા કરો, હે મહારાજ, પ્રીતિ આપને તો તારા ચરણમાં આપજે, બીજે ક્યાંય મારે પ્રેમ નથી કરવો. જગતમાં પ્રેમ કરવા જેવું કઈ છે જ નહીં, પ્રેમ કરવા જેવા એક પરમાત્મા છે. મહારાજની સાથે પ્રેમ કરો. જગતમાં પ્રેમ કરશો ને તો પછી રડવું પડશે, કારણ કે ધોખો મળશે. મહારાજા ભરતને મળ્યો છે પિંગલાથી, તો આપણે વળી કઈ વાડીના મૂળા? ભર્તુહરિની વાત તમે સાંભળી હોય તો તમને ખ્યાલ હોય, ભર્તુહરિને કોઈ ન રોકી શકે પિંગલા સિવાય. એ સુતા હોય ને ભર્તુહરિ, અને જો કોઈ કાન રાખે ને તો અંદર પિંગલા 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 થતું હોય. લો, આટલો માણસ પાગલ, આટલો પ્રેમ, આટલો પ્રેમ. પણ ઓલીને કઈ નહીં. એને અશ્વપાલારે પ્રેમ હતો, તો અશ્વપાલ ને આઈને રે કઈ નહીં, એને કોઈક વિશ્વારે પ્રેમ. જો તો ઘરે આ ચક્ર કેવું ચાલે છે જગત ની અંદર. એમાં અમારે જેવો એક સાધુ રમતારામ આવ્યો અને ભર્તુહરિના હાથમાં અમરફળ આપીને કીધું, મહારાજ લો આ ભર્તુહરિ. અને ભર્તુહરિ રાજા એટલે જબરજસ્ત રાજા, પોતાની પ્રજાને પોતાના દીકરા જેમ હાચવે, કોઈને કાંઈ દુઃખ નહીં. એટલે અમરફળ આપ્યું એટલે આ સાધુને એમ થયું કે મારે જેવો સાધુ ખાય તું, આની જેવો રાજા ખાય તો કાયમ અમર રહે, યુવાન રહે અને બધાને હાચવે તો ખરો. એટલે એ ભાવથી એને અમરફળ ભરતને આપ્યું. પૂછ્યું, આનાથી શું થાય? મહારાજ આપ કાયમ યુવાન રહો, મરશો નહીં એમ. પણ આને તો ઉભે બવડે પ્રેમ ફાટો તો ઓલી હારે પિંગલા હારે, એટલે એને એમ તો હું ખાય શું કરું, આ પિંગલા ખાય તો કાયમ યુવાન તો રે, અમર તો રે, એની જરૂર છે, મારી શું જરૂર છે. અને પ્રેમ, પ્રેમનું મોટામાં મોટું લક્ષણ, પ્રેમનું મોટામાં મોટો એ ગુણ એ છે કે તમને જેની સાથે પ્રેમ થયો હોય એ તમારી આગળ માગે કે ન માગે પણ તમારાથી એને જ આપવાનું મન થઈ જાય. પ્રેમનો મોટામાં મોટો આ ગુણ છે. એ ન માગે ક્યારે, પણ તમે કોઈ વસ્તુ સારી ભાળો ને એટલે એને જ તમે આપવા માટે ઈચ્છા કરો. ભર્તુહરિએ પિંગલાને આપીને કીધું કે લે આ અમર ફળ. કે છે શું છે આ અમર ફળ છે, આને ખાસ ને એટલે તું અમર થઈ જાય એમ. આમ નામ યુવાન રસ. સારું, આપીને જતા રહ્યા. એને એમ થયું કે હું ખાય ને હું કરું, આ અશ્વપાલ ખાય તો સારું, અશ્વપાળ એટલે ભર્તુહરિની ગોળશાળની અંદર એક નોકર, ઘોડાઓનું ધ્યાન રાખનારો. વિચાર તો કરો, માણસનું મન ક્યારે ક્યાં લાગે કઈ નક્કી જ નથી હોતું. આમાં ભર્તુહરિને ત્યાં આવા નોકરો ઘણા હતા. હવે રાજાને મૂકીને રાણી નોકરમાં પ્રેમ કરવા માંડી, લો મૂર્ખાઈ કેટલી છે. શેઠ ને મૂકીને ઘરનો ડ્રાઈવર હોય એની આરે પ્રેમ કરે ગણાય. એટલે એ એકાંત ની અંદર પેલું અમર ફળ પિંગલાએ અશ્વપાલ ને આપ્યું. હવે અશ્વપાલ એ ગાંડો ની, એ આવી મોટી રાણીને ભૂલીને એક વેશ્યાને પ્રેમ કરતો હતો, એ પાછો એને જઈને આપ્યા, એટલે આ અમર ફળ ખાજે. પણ વેશ્યા વેશ્યા ભલે વેશ્યા હતી પણ હારી હતી. પોતાના પેટ માટે પાપ કરતી હતી પણ એને એમ હતું કે મારી જેવી પાપીની આ ફળ ખાય, નાખી જિંદગી પાપ જ કરવાના, હું કરવાનું. આ પાપી દેહને પોષવા માટે અમર ખાળ ફળ ખાય, યુવાન રહીને મારે શું કરવું હતું. આવો હારો રાજા, આવો ભર્તુહરિ પોતાની પ્રજાને દીકરાની જેમ પાલવે. એ રાજા જો આ ફળ ખાય તો પછી પ્રજા સુખી સુખી થઈ જાય ને. લાઈન રાજને ચક્કર મારતું મારતું પાછું એકાંતની અંદર ફળ ભર્તુહરિના હાથમાં જ આવે છે. મહેલના દ્વારે આવીને વેશ્યા ઉભી રહ્યો, વેશ્યાને કોણ રાજા પાસે જવા દે. ભાલાઓ આડા થયા. વેશ્યાએ કીધું કે મારે ભર્તુહરિને મળવું છે. રાજાનો ઓર્ડર હતો કોઈ પણ આવે મારા દ્વારે આવવા દેવાના. એટલે એક સેવક ગયો, મહારાજ કે જય હો, બોલો એક નગરની વેશ્યા આવી છે તમને મળવા. વેશ્યાને મને મળવામાં? ભર્તુહરિની પાસે આવીને કે મહારાજ મારે તમારું એકાંતમાં કામ છે. પણ રાજા બહુ મહાન હતો, બાપ જેવો હતો, એટલે કીધું બેન બોલ શું કામ છે તારે. એકાંતમાં જઈને મહારાજને કહે, મહારાજ આપની માટે એક ભેટ લાવી છું. શું લાવી છું બતાવો બેટા. એટલે પેલું સાડીમાં અમરફળ સંઘરેલું હતું ને, એ ભર્તુહરિના હાથમાં આપ્યું. મહારાજ આ અમરફળ છે, કોઈને આપતા નહીં, આ તમે ખાજો. આ ખાશો ને એટલે અમર થઈ જાઓ. એમ આખું ફાટી ગયું હો, પણ ભર્તુહરિની આ ફળ તો એક વખત મારા હાથમાં હતું, પાછું આટલું ટ્રાવેલિંગ કરતું કરતું અહીં આવ્યું ક્યાંથી? એટલે પૂછું, એક વાત પૂછું બેન. હા મહારાજ પૂછો, કોને આપ્યું તને? મહારાજ એ નોક્યો તો સારું છે, કારણ કે એનો નોકર હતો ને ઓલો, હવે ક્યાં તો બિચારી, એને જ ખબર નહોતી આ પિંગલા અહીંથી આવ્યું છે, એને નહોતી ખબર બિચારીને. મહારાજ એ વાત રહેવા દો, સારું કઈ નહીં. એને પુષ્કળ ધન આપ્યું, એને રવાના કરી દીધી. અને પછી માણસ એને દિલ કેટલું તૂટી ગયું છે તમે વિચાર કરો. તમે સંસારી છો એટલે તમે આનું અનુમાન કરી શકશો. 24 કલાક પિંગલા સિવાય જેને કાંઈ ન દેખાય, કોઈ વસ્તુ ન દેખાય. અરે પિંગલાએ વિક્રમની ઉપર આરોપ નાખ્યો તો પોતાના દિલના ટુકડા જેવો પોતાનો ભાઈ વિક્રમને પણ દેશવટો આપી દીધો ભરતે. વિક્રમ રાજા છે ને, એ ભરતનો નાનો ભાઈ છે. વિક્રમને દેશવટો આવ્યો અને એમ નામ નહીં, કોરડા મરાવીને દેશવટો આપ્યો. બોલો પિંગલાએ અપાયો તો. રાત્રિ પિંગલા પોતાની સખીઓની સાથે ઘોડશાળામાં જતી હતી અને કાળો બુરખો પહેરીને વિક્રમ રાજા નગર ચર્ચા જોવા માટે નીકળેલા અને પિંગલાને જોઈ ગયેલા અને એમ કીધું ભાભી અત્યારે. અને પિંગલાને ખબર પડી કે આ ભાઈને એના ભાઈને કહે તો મારો વારો પાડી દે, એટલે એને ખોટું નાટક કર્યું અને એમ કીધું આ તમારો ભાઈ તો કેટલો ભ્રષ્ટ છે, મારા દ્વાર ખખડાવીને મારા ઘરમાં ગીરી ગયો, મારી ઉપર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો, આને દેશવટો આપી દો તો હું તમારા રાજ્યમાં રહું, બાકી જતી રહીશ. અને એ વખતે વિક્રમની ઉપર એને વિશ્વાસ પૂર્ણ હતો ભરતને. વિક્રમને બોલાવીને કીધું કે મારું મોઢું નહીં જોતો. સેવકોને કીધું આને 12 કોરડા મારીને કાઢી મૂકો, મારા રાજ્યની હદની બહાર તું જતો રહેજે, કોઈ દાડો રાજ્યમાં આવતો નહીં. પણ વિક્રમે એક શબ્દ કીધો તો મહારાજ જ્યારે રાજ ખુલશે ને ત્યારે તમને તમારી આંખ ખુલશે. જ્યારે અમર ફળ હાથમાં આવ્યું ત્યારે ભર્તુહરિની આંખ ખુલી ગઈ. મહારાજ ગયા, પિંગલા બેઠી હતી પોતાના શયન કક્ષની અંદર, વાત કરી કે દેવી ઓલું અમર ફળ મેં તને આપ્યું હતું. સ્ત્રીની આગળ ચતુરાઈ બહુ છે પણ છેતરવા માટે ચતુરાઈ કામ લગાડે ને ત્યારે એનું પતન થાય. ચતુરાઈ બહુ છે, કૃષ્ણ ગીતામાં કીધું છે, એની અંદર ચતુરાઈ બહુ છે, પણ એ ચતુરાય જ્યારે પોતાના ધણીને છેતરવા માટે, પોતાના પતિને છેતરવા માટે કામ લગાડે ને, ત્યારે એનું દાડે દાડે પતન થાય, ડગલે ને પગલે પતન. ચતુરાય તું લગાડ તારા પરિવારની ઉન્નતિ માટે, એના ઉદ્ધાર માટે, એના કલ્યાણ માટે, તારા ધણીના કલ્યાણ માટે તારી ચતુરાય વાપર. એ મંદિર ન જતો હોય તો એને સમજાવીને મંદિર લઈ આવ, એ કથામાં ન જતો હોય તો એને પ્રેમથી કથામાં લઈ આવ, એમાં વાપર ને તારી શક્તિ. એટલે પિંગલાએ હસતા હસતા કીધું, મહારાજ એ તો હું ખાઈ ગઈ. હે, કેવું હતું? બહુ મીઠું હતું મહારાજ. ખોટું બોલી પિંગલા, સાચું બોલ. મારી પાસે ખાઈ ગઈ છો? હા મહારાજ ખાઈ ગઈ. અને હાથની અંદર મીઠા પાયેલો કોરડો લીધો. ભરતો હરિની આંખ થઈ લાલ, પિંગલાને કહે છે, પિંગલા વિચારીને બોલે છો? હું તારો ધણી જ છું, એમ નહીં હું આ રાજ આ દેશનો રાજા છું. બતાવો અમરફળ ક્યાં ગયું? મહારાજ મેં ખાઈ ગઈ, હું ખોટું થોડી બોલતી છું તમારે, તમે તો મારા પ્રાણના આધાર છો. આમ જા કીધું ને ત્યારે ભરતુરીએ ફળનો કર્યો ઘા, તો આ શું છે? બતાવ કોને આપ્યું તું તે? અને જે ભરતુરીએ બે કોરડા માર્યા, બોલી ગઈ. અને એ વખતે એને વૈરાગ થયો, એક ક્ષણમાં સંસાર છૂટી ગયો. રાજના પોશાક છોડી અને ભગવા કપડા ધારણ કરીને ભરતુરી વનમાં જતા રહ્યા. અને પછી જ્યારે શાસ્ત્ર લખવા બેઠા ને, ભરતુરી બહુ પંડિત હતા, ત્યારે એને આ શ્લોક લખ્યો, યામ ચિંતયામિ સતતમ મયિ સા વિરક્તા સાપ્યન્ય અન્યમ. હું જેનું સતત ચિંતન કરું છું એ મારાથી વિરક્ત છે, અને જે એને પ્રેમ કરે છે એ પાછું એનાથી વિરક્ત છે. દિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. ધિક્કાર છે તને પિંગલાને, કે પોતાના ધણીને છોડીને અશ્વપાલની અંદર પાગલ થાય. ધિક્તામ ચ તમ, તમ એટલે અશ્વપાલને ધિક્કાર છે, આવી રાણીને છોડીને વેશ્યાની અંદર. ધિક્તામ ચ તમ ચ મદનમ, મદન એટલે કામને ધિક્કાર. ધિક્કાર મને છે, મારી જેવી જાતને ધિક્કાર છે, કે પરમાત્માને છોડીને એક આવી સ્ત્રીની અંદર હું પાગલ થયો. આ જગતની અંદર પ્રેમ કરવા જેવા એક પરમાત્મા છે, બાકી દુનિયાની અંદર ક્યારે કોણ ધોખા વહી દેતા હે, જિસ પે ભરોસા હોતા હે. તમને આમ ગળા સુધી આમ વિશ્વાસ જેના ઉપર હોય ને, એ જ તમારો વિશ્વાસઘાત કરે. ગળા સુધી વિશ્વાસ હોય એટલે કરદમ કહે છે, દેવી હે પ્રભુ, આપના ચરણમાં મને કાયમ હર હંમેશ પ્રીતિ થાવ. આટલું કહી પત્નીની રજા લઈ અને કરદમ નીકળ્યા છે. આ બાજુ માને તો દીકરો મળે એટલે આખી દુનિયા મળી ગઈ. પોતાના પુત્રને ધીરે ધીરે મોટા કરે છે. 12 વર્ષની ઉંમર થઈ, દેહુત તો એકદમ વૃદ્ધ થયા છે. અને એક વખત કપિલ વૃક્ષને નીચે પગ ઉપર પગ ચડાવીને શાંત મુદ્રામાં બેઠા હતા. અને એ વખતે દેહુતી માં પોતાના પુત્રની પાસે આવે છે. માં આજે દીકરાની પાસે માં બની નથી આવતી, શિષ્ય બનીને આવે છે. તમ ત્વામ ગતાહમ શરણમ શરણમ સ્વભૃત્ય સંસાર રતો કુઠારમ. હે પ્રભુ, હું આપના શરણે આવી છું. જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદાં વરિષ્ઠમ. સદ્ધર્મને જાણનારા હે વરિષ્ઠ, આપને કોટી કોટી મારા વંદન હો. પ્રભુ, આપ મને માં નહીં પણ આપની શિષ્યા સમજીને ધર્મનો ઉપદેશ આપો. હે મહારાજ, સંસ્કૃતિના બંધનથી રખડી રખડીને હવે હું થાકી ગઈ છું. આપનું જ્ઞાન છે ને, સંસાર તરોહો કુઠારમ, સંસાર રૂપી વૃક્ષને કાપવામાં આપનું જ્ઞાન અને આપનું તેજ કુહાડા સમાન છે. મારી જે સંસારમાં વૃત્તિ લાગી છે ને, એને તોડી નાખો પ્રભુ. કુંતીએ પણ આજ કૃષ્ણને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારું જે મમતાના બંધન લાગ્યા છે ને, એ તોડી નાખો. સ્ત્રીને બે બાજુથી બંધન હોય છે, જ્યારે પુરુષ એક બાજુ જ બંધાયેલો હોય છે. કુંતીએ કીધું છે, હે પ્રભુ, સ્ત્રીને તો ડબલ બંધન, પોતાના પતિનું બંધન અને પોતાના બાપનું બંધન, સાસરિયાનું બંધન અને પિયરનું પણ બંધન, ભાઈને દુઃખ થાય તોય ઉપાધિ અને ધણીને દુઃખ થાય તોય ઉપાધિ. સારા સાસુ હોય, સારો સસરો હોય એ ગુજરી જાય ત્યારે હૈયા ફાટ સ્ત્રી રડે જેમ સુવાસિની રડ્યાતા. પણ મેં હજી કદાચ નથી સાંભળ્યું, તમે સંસારમાં ક્યાંય જોયું કે પુરુષનો હાહરો ગુજરી ગયો હોય ને હૈયા ફાટ છાનો નો રે એમ રડ્યો હોય, એવું સાંભળ્યું તમે ક્યાં? એને કાંઈ નો હસતો હસતો કહેતો લે તાર બાપા જતે રહે, હસતા હસતા નો કહેવાય બિચારી અડધી થઈ જાય. પ્રભુ સ્ત્રી તો બે બાજુથી બંધાયેલી હોય છે, જ્યારે સ્ત્રીનો બાપ ભલે ને 80 વર્ષે ગુજરી ગયો હોય તો એને ત્યાં 2-4 મોટા મોટા દીકરા હોય તો એ દીકરી અહીંયા ફાટ રડે, બે બાજુથી બંધન છે. એટલે અહીંયા કહે છે કે હે પ્રભુ આ સંસારના બંધનમાંથી મને મુક્ત કરો, મારા બંધનો કાપી નાખો, હું થાકી ગઈ છું. બહુ અદ્ભુત ગીતાનો ઉપદેશ આપ્યો છે કપિલ ગીતાનો. મારે 4th સ્કંદ પૂરો કરવો છે. ભગવાને કીધું છે અહમ મમાભિમાન થઈ કામ લોભાદિ ભીર્મ લઈ. હે માં, આ જગતની અંદર મન જ બંધનનું કારણ છે. અહંતાને મમતાને કારણે જ માણસ બંધાય છે અને દુઃખી થાય છે. આપણે બધાએ દુઃખી કેમ થાય છે? અહંતાને મમતાને કારણે. બાકી દુનિયામાં અત્યારે કેટલાય મરી ગયા, આપણને કાંઈ છે? હે, કાંઈ નથી. દુનિયામાં કેટલા હૈયા ફાટ રુદન કરે છે, કેટલાના એકના એક દીકરા ગુજરી જાય છે, એની આંખના આંસુ સુકાતા નથી, લૂછવા વાળું કોઈ નથી. મને ને તમને એની કાંઈ પડી છે? પણ હમણે અહીંયા બેઠા હોય ને સમાચાર આવે કે ભાઈ તમારા ઘરના નું એક્સિડન્ટ થયું તો હું લેવા. દુનિયામાં એક્સિડન્ટ તો હજારો ના થાય છે, પણ હા જેનું થયું છે ત્યાં તમારું મમતાનું બંધન લાગ્યું છે. મમતા છે કે મારી છે, અહંકાર છે કે હું એનો છું, એટલા માટે દુઃખ થાય છે. એટલે કહી દઉં અહમ મમાભિમાન થઈ, અહંકાર અને મમતાના કારણે ઉત્પન્ન એટલે ઉત્પન્ન થયેલું જે દુઃખ છે એના કારણે માણસ કાયમ પીડાયા કરે છે. ખુલ્લું પાંજરું છે તે છતાં પક્ષી ઉડીને જાતું નથી, એ જ મોટામાં મોટું આશ્ચર્ય છે. માં, સરસ મજાનું પાંજરું હોય, બધી બાજુથી બંધ હોય, પક્ષી ઉડી ન જાય ત્યારે આશ્ચર્ય થાય, પણ બધાએ દરવાજા ખુલ્લા હોય, કોઈ એને રોકવા વાળું લાકડી લઈને ઊભું પણ ન હોય, અને જો પક્ષી એની અંદર બેસી રહે, એ જ મોટામાં મોટું જગતમાં આશ્ચર્ય. આ 9 દરવાજા રૂપી પાંજરું છે, આમાં આત્મા રૂપી પક્ષી બેઠું છે, એકે એક દ્વાર ખુલ્લા છે, ક્યાંય કોઈ લાકડી લઈને ઊભું નથી, અને તે છતાં એ પાંજરાની અંદર પડ્યું રહે છે. કારણ એક જ છે, વાસના. સારું સારું મળે છે તે છતાં સારું ખાવું નથી. માલિક તો સારું નાખે છે પણ એને માંસના લોચા. માંસના લોચા એટલે વિષયોના ભોગ. સોના નૈસુભ પાંજરે મનહર મેવા ખાય તો પણ પામર કાગડો માંસ દેખી લલચાય. સોનાનું પાંજરું બનાવી દો, એની અંદર હારા હારા મિષ્ટાનો નાખો, પણ જો હામે ઉંદડો ભાળી જાય તો જય સ્વામિનારાયણ તમારે એવો લલચાય. એમ આ જીવાત્મા અહીંયા બેઠો બેઠો પરમાત્માની ભક્તિ રૂપી મનહર મેવાને છોડી અને વિષય ભોગની અંદર તણાયા કરે છે. માતાને કહે છે હે માં, મુક્તિનું દ્વાર આ જીવાત્માને તો જ ઉઘાડું થાય. પ્રસંગ મજરમ પાશમાત્મન કવયો વિદો સયેવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપારુતમ. જેવો સંગ અને જેવું હેત મામા છે, દીકરામાં છે, બાપમાં છે, ભાઈમાં છે, ભત્રીજામાં છે, આવું નવું હેત જ્યારે સાધુઓમાં થાય ત્યારે હે માં આ જીવાત્માની માટે મોક્ષના દ્વાર આપોઆપ ઉઘાડા થઈ જાય છે. મોક્ષ માટે પ્રયત્ન નથી કરવો પડતો. હે માં, જગતની અંદર મારું કર્યું જ બધું થાય છે, મારી આજ્ઞાથી જ આ બ્રહ્મા જગતની સૃષ્ટિ કરે છે, મારી જ આજ્ઞાથી વિષ્ણુ એનું પાલન કરે છે. હે માં, મારી જ આજ્ઞાથી શંકર એનો સંહાર કરે છે. મારી આજ્ઞાથી સમુદ્ર પાર વિનાનો છે તોય મર્યાદા મુકતો નથી. મારી આજ્ઞાથી કાળ આ જગતમાં દોડ્યા કરે છે. મદ ભયાત વાતો વાતો યમ, મદ ભયાત વાતી વાતો યમ, સૂર્યસ્તપતિ મદ ભયાત વર્ષતિ ઇન્દ્રો દહત યજ્ઞિર મૃત્યુશ્ચરતિ મદ ભયાત. હે માં, સૂર્ય જે આકાશમાં તપે છે ને મારી બીકના કારણે તપે છે. જગતના સંસારની અંદર વાયુ સદા એની માટે સંસરિત થાય છે ને હે માં, એ મારી બીકના કારણે થાય છે. અગ્નિ જે સળગે છે એ મારી બીકના કારણે સળગે છે. આકાશની અંદરથી જે ઇન્દ્ર વરસે છે એ મારી બીકથી વરસે છે. જગતમાં મૃત્યુ જે ફર્યા કરે છે ને, મદ ભયાત મૃત્યુશ્ચરતિ, મારા ડરને કારણે કર્યા કરે છે. પ્રકૃતિ પુરુષથી પ્રગટ થયેલું આ સમસ્ત જગત એક વખત પ્રકૃતિને પુરુષમાં લઈ પામી જાય છે. માં, આંખથી દેખાતું કોઈ વસ્તુ સ્થિર નથી, એ પરિવર્તનશીલ છે. એક વખત બધાયનો નાશ થઈ જાય. એટલા માટે હે માં, હું એક જ સ્થિર છું. મારી સિવાય તમામ જગ્યાએથી મન તોડી અને મારામાં લગાડી દો. અને જો માં એમ ન થાય તો એમ કરો, સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી ચુક પાને, જ્યાં તારી નજર જાય ત્યાં હે માં મને ભાળ. કારણ કે સમસ્ત ચરાચર જગતની અંદર હું વ્યાપી રહ્યો છું. અચેતન કરતા ચેતન વાળા શ્રેષ્ઠ છે, કારણ કે એમાં મારું તેજ વધારે છે. હે માં, તેના કરતા માછલા શ્રેષ્ઠ છે, માછલાઓ કરતા ભમરાઓ શ્રેષ્ઠ છે. કારણ કે માછલાને રસનું જ જ્ઞાન હોય છે, ત્યારે ભમરાને બે પ્રકારનું જ્ઞાન હોય છે, રસ અને ગંધ. એમાં ભમરાઓ કરતા સર્પ આદિ જીવો વધારે શ્રેષ્ઠ છે, કારણ કે એમાં હું વધારે નિવાસ કરીને રહું છું. અદભુત ભગવાને પરંપરા બતાવી છે. ક્યાં નથી, કાક કવિએ ગાયું, અણુ અણુમાં ઈશ્વર તારો ભાસે છે ભણકારજી, અણુ અણુમાં હે ભગવાન તું જ છો. નરસિંહ મહેતાએ ગાયું, તું જ છો ઘટ ઘટ પ્રત્યે, હે પ્રભુ બધે તું છો, આમાં હું તને ક્યાંથી તારવું. અદભુત છે. હે માં, સર્પો કરતા કાગડાઓ શ્રેષ્ઠ છે, કાગડાઓ કરતા બે પગવાળા જે પ્રાણીઓ છે તે શ્રેષ્ઠ છે, અને એના કરતા ચાંચવાળા પ્રાણીઓ જે શ્રેષ્ઠ છે, એના કરતા બે પગવાળા પ્રાણીઓ, એના કરતા ચાર પગવાળા પ્રાણીઓ શ્રેષ્ઠ છે, ચાર પગવાળા કરતા મનુષ્ય વધારે શ્રેષ્ઠ છે. મનુષ્યની અંદર પણ ચાર વર્ણ, ચાર વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણની અંદર વેદને ભણનારો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. વેદના ભણનારા બ્રાહ્મણ કરતા વેદને અર્થને જાણનારો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. વેદના અર્થને જાણવા કરતા હે માં, અર્થ પ્રમાણે વર્તનારો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. ને આ બધાય કરતા મારો ભક્ત શ્રેષ્ઠ છે. અહો બત સ્વપચવો સ્વપચોપ્તો ગરિયાન યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્યમ. માએ કીધું, હે પ્રભુ, સ્વપચ હોય અને તે છતાં જેના મુખ ઉપર તારું નામ હોય એ જ જગતમાં શ્રેષ્ઠ છે. ભગવાનનું નામ જેના મુખ ઉપર છે એનાથી શ્રેષ્ઠ દુનિયામાં બીજો કોઈ નથી. પછી રોહિદાસ ભલે હોય, કાયમ ચામડા ચૂતતા હોય, શબરી ભલે હોય ભીલની દીકરી, પણ રામ નામ સતત સ્મરણ કરતી હતી એટલી શ્રેષ્ઠ છે. એના ઘરમાં નાત જાત નથી. માને કહ્યું છે કે હે માં, આ જીવાત્મા કર્મના આધારે સુખી અને દુઃખી થાય છે. કોઈ આને સુખી નથી કરી શકતું, કોઈ આને દુઃખી નથી કરી શકતું. સુખસ્ય દુઃખસ્ય ન કોપિ દાતા પરો દદાતિ ઇતિ કુબુદ્ધિ રેષા. અહમ દદામી, હું દઉં છું, બીજો મને દુઃખી કરે છે, ઓલાના કારણે હું આમ દુઃખી થયો, અથવા તો હું આને સુખી કરી દઉં છું, આ માણસનો મિથ્યા અહંકાર છે. ગાડા તળે સ્વાન ગતિ કરે છે, મિથ્યાભિમાન મનમાં ધરે છે. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાન તાણે. માણસ અહંકાર લઈને ફેર્યા કરે, હે માં હું કરું હું કરું, કોઈ કરતું નથી, કરતલ તો હરી કરે છે, આપણે તો આદર્યા હોય ની અધૂરા રહે, આદરા અધવશ રહે ને મારો હરી કરે છો હોય. હરિની ઈચ્છાથી જે આદરે સફળ થાય. એટલે છેલ્લે કીધું, મનમના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કરો, હે માં મારામાં જ મન લગાડ, મારી માટે જ યજન કર, મારે સ્મરણ કર, તમે મારી જ અંદર તું ઉતરી જા, એટલે તારું કલ્યાણ થઈ જશે. અને આટલું કહી માતાના મસ્તક ઉપર હાથ મૂકી ફરી વંદન કરી અને કપિલ ભગવાને માની રજા લઈ, અને કપિલે પણ ઘરનો ત્યાગ કરી ચાલતા 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 ઠેઠ કલકત્તા જ્યાં ગંગા સાગર, ગંગા અને સાગરનું મિલન થાય છે ત્યાં પધારે છે. ત્યાં ભગવાને સાંખ્ય શાસ્ત્રની રચના કરી છે. અને આ બાજુ માં દેવહૂતિ, હે રાજા, તમેવ ધ્યાયતિ દેવમ અપત્યમ કપિલમ હરિ, તેજ પોતાના પુત્ર હરિ કપિલનું ધ્યાન કરતી કરતી માતા સિદ્ધ ગતિને પામી ગયા, એટલે એ પુરનું નામ સિદ્ધપુર પડ્યું છે. અહીંયા તૃતીય સ્કંદની સમાપ્તિ કરી છે. બોલો સ્વામી નારાયણ ભગવાન. ચતુર્થ સ્કંદના પ્રારંભની અંદર કથાઓ તો બહુ અદભુત છે. ધ્રુવ આખ્યાન છે, દક્ષની આખ્યાન છે આમાં, પણ શરૂઆત થાય છે એક આર્ય નારીના પાતિવ્રત્ય ધર્મથી. મનોસ્તુ શત્રુપાયામ તિસ્ર કન્યાસ જગ્ગીરે આકુતિ દેહુતિશ્ચ પ્રસૂતિ ઇતિ વિસ્તૃતાહ. એ રાજા મૈત્રી કહે છે, હે વિદુર, મનુ મહારાજને ત્રણ દીકરીઓ હતી, આકુતિ દેહુતિ ને પ્રસૂતિ. પોતાની મોટી પુત્રી હતી, એક રુચિક પ્રજાપતિને સાથે પરણાવી હતી. એ એવી રીતે પરણાવી હતી કે તમારે જો દીકરો થાય તો મને આપવાનો, દીકરી થાય તો તમારે. એનું કંઈક નામ છે, એ કંઈક ભૂલી ગયો હું, એવા એવો એવો એનો કરાર કરીને પરણાવવામાં આવે દીકરી. તેને દીકરો થયો, પણ દીકરો ભગવાન સ્વયં યજ્ઞ સ્વરૂપે થયા. એ દીકરાને ભગવાન મનુએ લીધા અને એને મનુ મહારાજે ઇન્દ્ર બનાવ્યા હતા. આ બાજુ દેવહૂતિની નવ દીકરીઓ હતી, એમાં અનસુયા નામની દીકરી અત્રિને પરણાવ્યા હતા. એક એકની કથાઓ આવે છે, આપણે કેટલાની કથા કરીએ. પ્રસૂતિ નામના દીકરી હતા, એ દક્ષને પરણાવ્યા હતા. એને સોળ કન્યાઓ થઈ હતી, સોળમાંથી તેર ધર્મને આપી હતી, એક અગ્નિને આપી હતી, એક પિતૃને ને એક શિવને આપી હતી. એમાં જે ધર્મને તેર પત્નીઓ દીકરીઓ આપી હતી, એમાં સૌથી નાના દીકરી હતા, એનું નામ મૂર્તિ હતા. અને એ મૂર્તિના થકી ભગવાન સ્વયં બે સ્વરૂપે પ્રગટ થયા હતા, નર અને નારાયણ. બોલો નર નારાયણ ભગવાન. એ ભરતખંડના રાજા થયા. અનસુયા નામની જે દીકરી હતી અત્રિ ઋષિને પરણાવી હતી. અત્રિ ઋષિ બહુ તપસ્વી અને સારા હતા, અને અનસુયા પતિવ્રતા ધર્મની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. તમામ પતિવ્રતા નારીઓની ગુરુ જો કોઈ હોય તો અનસુયાજી, સીતાના પણ ગુરુ અનસુયા છે. અનસુયા માના આશ્રમ એમ જીયા, બહુ આનંદ આવ્યો હતો. બટુકભાઈ રાજપ્રવાળા હારે હતા, તમને યાદ છે, ઘણા વર્ષ થઈ ગયા. આપણે ગયા હતા કુંભના મેળામાં, અલી અલીને થાકી ગયા હતા. પણ હું એ આશ્રમની જે દિવ્યતા છે, ઝરણાઓ ત્યાં જઈને તો આજે એમ થાય કે નહીં અહીંયા માં રહેતા જ હશે એવી દિવ્યતા. અને લોકોની શ્રદ્ધા તો હું વિરેશભાઈ, આ ચિત્રકૂટના પર્વતને લોકો આળોડતા આળોડતા પ્રદક્ષિણા કરે. વિચાર કરો, કાતિલ ઠંડીમાં આળોડતા આળોડતા પ્રદક્ષિણા, રોડ નથી, આ ઉઘાડા પગે ફરે, દંડવત કરતા કરતા તો પ્રદક્ષિણા માણા કરે, પણ આળોટતા અમે અમારી નજરે જોયું ત્યારે એમ થાય કે આને પગે લાગીને તો આપણા બધાય પાપ પડી જાય. અને આપણે તો એસી ની અંદર બેઠા બેઠા માળા ફેરવતા હોય તો ભગવાન અમે ડોળા કાઢીએ, માળા હજી કે હરકું આ હરકું હરકું કરતા નથી, તમે હરકું કરો એટલે પણ આટલું તો હરકું એસી માં બેઠો હોત, હવે તો અગ્નિ બિહારો તને માળો લે એસી બેઠો બેઠો હરખું નથી કરતા, હવે હરખું તારે કરવા છે. હું લોકોની શ્રદ્ધાને ધન્યવાદ છે ને, દંડવત ઉઘાડા શરીરે દંડવત કરે, બોલો ગુરુ. આ ઉઘાડા શરીરે અનસુયા માતાનો આશ્રમ અદ્ભુત. અત્રિ ઋષિને પુત્ર ન હતો, તપ કર્યું, તપ એક નો કર્યું, ત્રણેય પ્રગટ થયા. કથા બહુ લાંબી છે, 6 વાગી જાય એટલું આ કથા છે, પણ હું બહુ ટૂંકમાં કરી દે. પણ આ કથા મને વધારે ગમે, બીજી કથાઓ તો તમે બહુ સાંભળી છે. એટલા બધા અનસૂયા પતિવ્રતા હતા, ભગવાન પ્રસન્ન થયા, કીધું માગો માગો. અમે તો એક ભગવાનની આરાધના કરી હતી, ત્રણેય કેમ આવ્યા હતા, કે બસ અમે ત્રણેય એક છીએ, પુત્ર આપો તમારા જેવો ભગવાન, તથાસ્તુ કહીને ભગવાન ધામમાં ગયા. આ બાજુ અદૃશ્ય થયા અને આ બાજુ નારદને ભગવાને પ્રેરણા કરી, નારદજી નારાયણ નારાયણ કરતા અનસૂયા માતાના આશ્રમે આવ્યા. પણ શું અનસૂયા માતાનો પ્રભાવ, એનું તેજસ્વીતા, એ આર્ય નારીનો ધર્મ, એનો જે પ્રભાવ સમસ્ત પ્રકૃતિની અંદર આશ્રમ જે હતો એમાં એનો પ્રભાવ લાગી ગયેલો. એ પરિસરની અંદર કોઈ હેઠે ઉતરે પગ માંડે તેના દિલના વિચારો બદલાઈ જાય, એના મનના મનના જે તમામ વિચારો વિષય બાજુ હોય કુંઠિત થઈ જાય. એમ કહેવાય છે કે માના પાતિવૃત્યના પ્રભાવના કારણે ત્યાં સિંહ અને હરણાઓ સાથે પાણી પીતા હતા, સાથે. બોલો, એ સ્ત્રીના પતિવ્રતા ધર્મની અંદર કેટલી તાકાત છે એ તો તમે શાસ્ત્રો વાંચો ત્યારે ખબર પડે. હે રાજા, નારદજી આવ્યા, નારદજી તો એવા રાજી થઈ ગયા, માતાના પ્રેમાળ હાથ ભર્યો અને નારદજીને એવી પ્રેરણા મળી. આ બાજુ લક્ષ્મી પાર્વતી અને સાવિત્રી ત્રણેયને અહંકાર હતો કે અમારી જેવી કોઈ પતિવ્રતા નારી નહીં, બસ અમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. લક્ષ્મીને એમ કે હું જ મેન છું, બાકી મારી જેવો પતિવ્રતા ધર્મ દુનિયામાં કોઈ ન પાડે. એટલે ના ભગવાને નારદને પ્રેરણા, ગઈકાલે મેં નહોતું, નારદ છે ને એ ભગવાનની વિદ્યાશક્તિ છે. હા, સામેથી ભગવાન જે આમ ડાયલ કરે ને ફોનની, એટલે તરત નારદજીને ખબર પડી જાય મારે ક્યાં જવાનું, શું કરવાનું, કઈ રીતે કરવાનું, એટલે એમ કર્યા કરે કામ. નામ નારદનું આવે પણ કામ એને કર્યું હોય, એ કરતા છે. મહાભારતનું યુદ્ધ આમ જોવો તો કૃષ્ણે કર્યું, પણ કોઈ કૃષ્ણ નામ દે, બધા એમ કે અર્જુને બધાને મારી નાખ્યા, પણ બધાને અર્જુને નથી માર્યા. એને પેલા કીધું, કાલોસ્મી લોક અક્ષય કૃત પ્રવૃદ્ધ સમા, આ હું કાળ છું ને લોકનો નાશ કરવા માટે આજે મારો સંકલ્પ થયો છે, આ બધા મારી નાખ્યા છે મેં. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી, હે પાર્થ તું નિમિત્ત માત્ર થઈ જા, આ બધાને કેદાડાના ટાળી દીધા મેં. ગીતામાં એને કીધું, પણ તોય આપણે એમ કે અર્જુને બધાને માર્યા, દાદાને માર્યા તો કોને, અર્જુને માર્યા, દ્રોણને માર્યા તો કોને, તો ઓલા દૃષ્ટધૂમને માર્યા, કર્ણને કોને માર્યો, તો અર્જુને માર્યો, કોઈ કીધું કૃષ્ણને માર્યા, પણ મારનારી છે. એટલે ભગવાને કીધું, તો મેં તો અકર્તા હું, હા હું બધું કરું છું, તે છતાં જે ભક્ત મને અકર્તા માને, કાંઈ નથી કરતા એમ માને, એ જ ભક્તનું કલ્યાણ થાય છે. બાકી કોઈ એમ કે કાને આને મને કહ્યું તેનું કલ્યાણ ન થાય, એવી બીક બતાડી પાછી એને. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતા ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સૌર્જન. હે પાર્થ, મારા જન્મ ને કર્મ ને જે દિવ્ય માને એ જ મારો પરમ ભક્ત છે, એ જ મને પામે છે, બાકી બીજા નથી પામતા. હું ચોરી કરું ને પછી એમ કે આજો કાળીએ ચોરી કરી તો એ મારો ભગત નહીં, એમ કે ભગવાન ચોરી નથી કરી તો એ મારો ભગત. બહુ ચતુર. હા, અને એનું કામ એવું છે, કરવા છતાં કાંઈ નથી કરતા, કારણ કે કરવા પાછળ એને અહંકાર નથી. અહંકાર જેને ન હોય ને કાંઈ નથી કરતા. કર્મનો સિદ્ધાંત અને કર્મનો ન્યાય બહુ અદ્ભુત છે, એને જાણવા માટે મોટા મોટા પંડિતો ભૂલા પડે. આપણે શું, मैं सब कुछ करता हूँ तब भी मुझे कभी अहंकार नहीं होता, अने एनो जाग तो जीव तो पुरावो एक ज ते। प्रभास पाटण नी अंदर प्राचीना पीपला ने हेठे छेल्ली अवस्था में भगवान कृष्ण 125 वर्ष थई गया था। પોતાના છોકરા એના છોકરાના છોકરા એના છોકરા હામે હામે તલવારો ભાલાઓ લઈને જ્યારે કપાતા હતા ત્યારે કૃષ્ણ હસતા હસતા જોતા હતા। એના એના પેટનું પાણી નહોતું હલ્યું, બોલો, એના મોઢાની રેખા નહોતી બદલાણી। જય આનંદ યશોદાના ખોળામાં હતો ને એ જ આનંદ પ્રાચીના પીપળાને હેઠે કૃષ્ણને આનંદ હતો, એટલે એ કરતા છે। મથુરાના મેદાનમાંથી ભાગવું પડ્યું ને ત્યારે એના મોઢાની રેખા નહોતી બદલાણી। વિજય થાય તોય ન બદલાય, અને ગાંધારી ભયંકર શ્રાપ ઠપકારી દે તોય એના મોઢાની રેખા ન બદલાય। અર્જુન અને ધર્મ રાજા જેવા સ્તુતિ કરે ભગવાનને, હે પ્રભુ તમે મહાન છો, બહુ મહાન છો, સમસ્ત જગતના ભરતા છો, તો એ મોજમાં હોય અને શિશુપાલ જેવો નકરી મોઢામાં આવે એવી ગાળો દે તો એનું નામ અકર્તા ને। આપણે તો કોઈ વખાણ કરે એટલે મોઢું ફૂલાઈ જાય, અને પછી કોઈ કઈક કે એટલે કરમાઈ જાય, એટલે આપણે કરતા થઈ જાય છે, એટલે આપણને સુખ ને દુઃખ લાગે છે। સુખ દુઃખ સમય કૃત્વા લાભા લાભ જયા જયો, બસ સુખ ને દુઃખ ને સમાન કરી, લાભને સમાન કરીને પાર્થ યુદ્ધ કર, તને દુઃખ નહીં થાય, તું બંધાઈશ નહીં, એમ પાર્થ યુદ્ધ કરો। એટલે એ કરતા હોવા છતાં કરતા છે। નારદ દ્વારા આજે એને કામ કરાવવું છે, એટલે નારદને ડાયલ કર્યો ફોન નંબર। નારદજી આવ્યા વૈકુંઠમાં, શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ જય બોલો નારદના વાક્ય છે। નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ જય હો નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ
લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ લક્ષ્મીનારાયણ
સૂર્ય
નારાયણ 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 જય હો
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ
નારાયણ
નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ
નારાયણ
નારાયણ શ્રીમન્ નારાયણ નારાયણ
નારાયણ નારાયણ
નારાયણ
નારાયણ નારાયણ સ્વામી નારાયણ
જે મહારાજ ગયો છે શ્રીમન નારાયણની ધોઈને ગાજીને વૈકુંઠની અંદર લક્ષ્મીને એમ થયું મારો દીકરો આવ્યો દ્વારે આવી ગયા દીકરો આવે ને માં કઈ દ્વારે ન આવે દ્વાર ઉઘાડા નારદજીએ નમો નારાયણ કીધું એટલે લક્ષ્મીજી કે પધારો બેટા પધારો બહુ દાડે નારદજી આ વખતે એટલે નારદજી હસતા હસતા કીધું કે પ્રભુ પ્રભુ તો કઈક ગયા છે કઈ ભક્તને માટે એમ આસન આપ્યું બેસાર્યા ખુરશી ઉપર અને લક્ષ્મીજી માં બેટો બે વાતે વળગ્યા પછી વાતમાંથી વાત નીકળતા નીકળતા લક્ષ્મીજીએ સરસ મજાનું શરબત પાયું એટલે જાણે શરબત પીતા પીતા લીમડાનો રહ ન પીતા હોય એવું મોઢું ગીરી નાખ્યું નારદજીએ એટલે નારદ હું છે બરોબર નથી ખાંડ ને બદલે મીઠું આવી ગયું મોઢું કેમ બગાડે હરિસરુ સાહેબ બહુ મસ્ત વાત કરે એક મોટી ચોટલી વાળા હરિભગત કે એક દાડો જમતા હતા એ દૂધ પાક આમ બાસુંદી મસ્ત હતી અને એ પૂરી ભજીયાન ગાંઠિયા માળા બે ગયા હતા પેલી પંગતમાં હા અને જયારે આમ દૂધ પાકમાં વાટક્યો પીવે ને ત્યાં જાણે એડગ્યું પીતો ને એવું મોઢું બગાડે એટલે કે મને એમ થયું કે આને કેમ આ દૂધ પાક ભાવતો નથી હું પાછું ત્રણ ચાર વાટક્યા પી ગયો ને પછી કે મેં પૂછ્યું હે ભગત દૂધ પાક બરોબર નથી તો કે સ્વામી દૂધ પાક તો બહુ સારો તું મોઢું બગાડે કે તું તો કે સ્વામી મહારાજે કીધું ને હારા હારા વિષય ઉદાસ થકા ભોગવવા માળો હા ઉદાસીનતા મૂકતો નથી ઉદાસ થકા ભોગવવા હારા હારા વિષય એમ નારદે કર્યું આમ આમ ઘૂંટડો ભરો તો મોઢું આમ એડ્યું પીતો એવું બગાડી નાખ્યું એટલે માતાજી કે કેમ બેટા શરબત બરોબર ને અરે માં આ શરબત તો સારું છે તો હું મીઠું વધારે ના ને બરોબર બધું બરોબર છે પણ એક વાત કહું બોલ ને તને ખોટું નહીં લાગે ને અરે બેટા તારી વાત કઈ ખોટું લાગતી હશે હું છે ને હમણાં મૃત્યુલોકમાં ગયો હતો ત્યાં જે અંશુયાના હાથનું જે દૂધ પીધું ને મેં આ હા હા વાત જવા દે 32 કોઠે દીવા થઈ ગયા હું એનો પ્રભાવ હું એનો પતિવ્રતા ધર્મ હું એના હાથમાં મીઠાશ હું એના બોલવામાં મીઠાશ અરે માં એની વાત પછી તો બીજું જે પીવું છું ને બધું આમ ખરાબ સારું લાગતું જ નથી કોઈ સ્ત્રીની પાસે જ્યારે બીજી સ્ત્રીના વખાણ કરો ને એટલે જય સ્વામી નારાયણ અડધી તો હળગી જ જાય અડધી હળગી જાય એટલે માતાજીનું મોઢું મળી ગયું હે નારદ મારી કરતા વધારે પતિવ્રતા અરે માં તમે તો મારી માં છો પણ મારે એમ તો ન કહેવાય તમારી કરતા વધે પણ માં તમને સાચું કહું ને સાધુની દ્રષ્ટિ હું સાધુ છું એટલે સાચું કહું છું તમે તો એની આગળ કાંઈ નહીં એક ટકોય નહીં હે આખી આમ બેઠી હતી ખુરશી ઉપર માતાજી ઉભા થઈ ગયા આમ રૂવાટે રૂવાટે લાઈ લગી મોઢું મોઢું પડી ગયું નારદજીને એમ થયું આપણું મારેલું બાણ બરોબર લાગ્યું છે નિશાન હા નિશાન પડી ગયું પછી નારદજી કે માં હવે હું જા સારું જા જા નથી કામ તારું જાયથી હા નારદજી નારાયણ 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 કરતા કરતા આવ્યા અને સત્યલોક ગાજો અને માં સાવિત્રી આવ્યા બેટા નારદ આવ આવ ક્યાં ગયો તો કેદારનું તારું મોઢું નહોતું જોયું ત્યાં એને એવું જ બાણ માર્યું પછી ગયા કૈલાસમાં કારણ કે ત્રણેયને અહંકાર આવ્યો તો એ કારે કૈલાસમાં ગયા પાર્વતીને પણ બસ એમ જ વાત કરીને ત્રણેય એવી રિહાણી અને ત્રણેયના ધણી તાકડે બહાર જ ગયેલા હા કે કામકાજે ગયેલા ત્રણેયમાં બહાર કઈ આજે ઘરે આવ્યા તે ત્યાં તો લક્ષ્મીજી ખૂણામાં બેઠેલા હા મોટું ઢીલું ઢહ જેવું કરે એટલે ભગવાને બધું એક કોર મૂકીને નકર તો રોજ આવે એટલે હસતા હસતા આમાં આવે ને પછી ભગવાનનું સ્વાગત કરે આજ તો માતાજી હામાય ન આવ્યા ને કાંઈ નહીં ભગવાન હામાય શું થયું દેવી કાંઈ નહીં પણ કેમ તમે હાવ કાંઈ નથી થયું તાવ આવે છે ના તો માથું દુખે ના પેટમાં દુખે હા તમારે હાડી જોતી હાડી લાવી દે તમારે જોતા હું પેટમાં હું દુખે છે અમે તમારાથી ઘડીએ આઘા જતા નથી તમે જેમ કયો એમ કરીએ છીએ તમારો કોઈ સંકલ્પ મેં અધૂરો છોડ્યો નથી, તમારે શું મુશ્કેલી છે કયો ને અમને? માતાજી થયા ઉભા, વાત જ કરો નકરી, કોઈ દાડો અમે કીધું એમ કર્યું? ઈ કે એમ જ તમે કરતા હો, પણ જયારે એને હરખે નું કામ કઢાવો ત્યારે એમ જ કે કોઈ દાડ એમ કીધું એમ કર્યું? બોલો ને શું છે? વચન આપો હું કહું એમ આજે એક કામ કરી દેશો. વચન દેવી જાઓ, તમે જે કહેશો એ કરશો. અને પછી ઊભા થયા, આવો અહીં આવો. સિંહાસન ઉપર બેહાર્યા, વાત કરી. ભરતખંડ ની અંદર અત્રિ ઋષિના આશ્રમે તમારે જવાનું છે. કેમ? પેલી બહુ મોટી પતિવ્રતાની થઈ ગઈ છે મોટી પૂંચડી. કોણ? અંસુયા. અરે દેવી તો બહુ મહાન છે સતી, બસ એ જ કામ કરવાનું છે, એને એના ધર્મમાંથી ભ્રષ્ટ કરવાની છે. જાઓ પરીક્ષા કરો. હે એ કઈક ફેરવી નાખો, તમે ફેરવી નાખો, તમે મને અગ્નિમાં કા હાથ નાખવાનું કહો છો? આ તો એરુનો દર છે, સિંહની બોર્ડમાં હાથ નાખવાનું કહો? તમે ફેરવી નાખો, તમે મારા પત્ની જો, કઈ આમાંથી મને ઉગારો કે છે. ભગવાન કેવા મીંડા લક્ષ્મીને, હું ત્યાં નહીં જાઉં. જો તો ખરા પતિવ્રતા નારીની પરીક્ષા કરવા જવા માટે પરમેશ્વર પણ બીવે છે, આટલી એની અંદર તાકાત હોય છે. પણ લક્ષ્મી એ હઠ પકડી, કારણ કે સ્ત્રી હઠ ના ગમે એમ તો હોય. તમને બધાને અનુભવ, ઈ જયારે પકડે એટલે તમારે એને ઈ કેમ કરી જ દેવું પડે, અને કરી દેવું હો. જો હખે જીવવું હોય તો, હખેથી જીવવું હોય શાંતિથી સુખપૂર્વક, તો ઈ જયારે જીદ પકડે ને ત્યારે એનું માની નાખવું એક વખત, પછી ભલે થોડુંક દુઃખ ભોગવવું પડે પણ માની લેવું. કાયમ ની ઉપાધિ મટે એમ, નકર કાયમ ની ઉપાધિ. હું તે દાડે 5 વર્ષ વીતી ગયા, તે દાડે અમારું કીધું કર્યું નતું એટલે ભી પડી હતી, અને તો ડાયા થાવ એમ પાછી સંભળાવે. 10 વર્ષનું એને યાદ રે. આમ બધા વાતો કરે કે હું તો ભૂલકણી બોલે, કયા તું કહેતી હતી હું બહુ ભૂલકણી છો, એ ભૂલી જાય ભલ ભલા ને ભૂલવાડી દે. ભગવાન કહે કે કઈ ફરે એમ નહીં, આ જ જોઈએ અમારે. આ બાજુ બ્રહ્માની સ્થિતિ, આ બાજુ શંકરની સ્થિતિ, બધા ત્રણેય જણા આમાં આવ્યા. ફરતા ફરતા એક પર્વત ઉપર ભેગા થયા. વિષ્ણુએ આમથી દૂરથી બ્રહ્માને આવતા જોયા ને એટલે ભગવાને પૂછેલું કોણ આવ્યું તો કે નારદ આવ્યો હતો. નારદ તને અમારા ઘરમાં જ આ કરવાનું મન થાય છે? મસ્તીની વાતો છે આ બધી. બ્રહ્માને જોયા, ભગવાને આમ સાંભળી નાખીને જોયું, એટલે બ્રહ્મા આવતા લાગે છે દૂરથી. આવો આવો કે છે, ત્યાં તો એક બાજુથી શંકર આવ્યા. એટલે ત્રણેય જણા ભેગા થયા, એટલે ભગવાન વિષ્ણુએ પૂછ્યું કે કઈ બાજુ તમે? શંકર દાદા બિચારા ભોળા ભલા માણા ને, આ બે તો પાકા માણા એટલે કઈ બોલ્યા નહીં. એટલે શંકર દાદાએ કીધું કે ઓલો નારદ આવ્યો તો અને મને મોકલો છે પાર્વતીએ. કે વિષ્ણુ સમજી ગયા કે આપણે ત્રણેય એક જ કામે ચડ્યા છીએ. કે છે બરસભર ત્રણેય જણે વાતો કરી લીધી, તમે ક્યાં જાઓ? તો હું તે અત્રિના આશ્રમે જાઉં છું. બ્રહ્મા કે હું અંસુયાના આશ્રમે જાઉં છું. કરશો હું પરીક્ષા કરવાની? હવે આપણી પત્નીએ કીધું એટલે કરવું તો પડશે, વચન આપ્યું છે આપણે. એટલે ત્રણેય જણા આવ્યા, સાધુઓનો વેશ ધારણ કર્યો છે, હાથમાં મોટા મોટા ઝીપ્યા છે, હાથમાં ભિક્ષા પાત્ર છે. બરોબર અત્રિ ઋષિ કંઈક બહાર ગયેલા, અંસુયા માતા ભગવાનનું ભજન કરતા હતા, પૂજા કરતા હતા. ભિક્ષાંદેહી કરીને ત્રણેય જણા ઉભા રહ્યા, પાત્રો આમ લાંબા કર્યા. અને અનસુયા માતા ઘર ઝૂંપડીમાંથી, હવે એને ત્યાં ક્યાં થોડા મોહનથાળ નહીં હોય, સરસ મજાના ફળ હતા એક ટોપલીમાં લઈને આવ્યા. અને સાધુઓની સામે જોઈને કહે છે કે હે મહાપુરુષો લો ભિક્ષા આપો. એટલે ત્રણેય પાત્ર ચોરી લીધા. કેમ મહાપુરુષો ભિક્ષા નહીં લો તમે અમારી? અત્રિનો આશ્રમ છે આ, અહીંથી આજ દિવસ સુધી કોઈ ખાલી હાથે ગયું નથી. નહીં માં, અમે આ ભિક્ષા નહીં લઈ. તો તમે કેવી ભિક્ષા લેશો? અમે આવી ભિક્ષા નથી લેતા. તો કેવી? આ તો સાધુનો આશ્રમ, અહીંયા કોઠા બોરા ફળ જ હોય ને, અમે લોટ ક્યાંથી લાવીએ? રોટલા અમારા આશ્રમમાં ન હોય સાધુઓ, અમારે એવી ભિક્ષા પણ નથી જોતી. બોલતા બોલતા તો ત્રણેયને છે ને પરસેવો વળી ગયો. તમે અમને નગ્ન થઈને ભિક્ષા આપો તો અમે લઈએ. અને કોઈ પુરુષની પાસે કોઈ સ્ત્રી નગ્ન થઈને જાય એટલે એનો ધર્મ પતિવ્રતા ધર્મથી ભ્રષ્ટ થઈ જાય. અને આ શબ્દો જ્યારે સાધુના મુખમાંથી નીકળ્યા ને એ ક્ષણે લાઈટ થઈ ગઈ. કોઈ સાધુનો દીકરો હોય ને એ આમ ન કહે આ સાધુ નથી, આ સર્વેશ્વર નારાયણ છે. સગાળશા શેઠ ને ત્યાં આવીને ઓલા સાધુએ માંસ માગ્યું અને એમ કીધું તારા છોકરાનું માથું ખાંડીને આપી દે. ત્યારે સગાળશા શેઠ અને સંગાવતીની છાતી જે રહી ને વજ્ર જેવી, એકના એક છોકરાનું માથું વાટી નાખ્યું અને એને ખાંડીને સાધુની થાળીમાં પીરસ્યો. તાકાત છે કોઈ સાધુની માંસ માગે હરિભગત ને ત્યાં જઈ? સાધુ નહીં, એ સર્વેશ્વર નારાયણ. ભગવાન જ્યારે પરીક્ષા કરે ને ત્યારે ઠેઠ મૂળ સુધી કરે પરીક્ષા. અને સગાળશા શેઠની કથા આપણે કરીએ છીએ ને એટલે જ તે કે એને સાધુએ માગ્યું એ આપ્યું. એટલે સગાળશાએ કીધું હોત બાપા હું રોટલો ખવડાવું માંસ નહીં ખવડાવું અહીંયા, તો તમે બીજું ઘર ગોતી લો તો આપણે અહીંયા બેહીને કથા એની ન કરતા હોત. જલારામ બાપાને ત્યાં ભગવાન જઈને ઉભા રહ્યા ભિક્ષા દેહી કરી. જલારામ બાપા એને ભીખ દેવા માટે રોટલા લઈ આવ્યા. આ ભીખ નથી જોતી તો હું વૃદ્ધ થઈ ગયો છું, સેવા કરવા વાળું કોઈ નથી, તારી પત્ની આપી દે મને. એની સોરઠનું ઘરેણું જલારામ બાપા પોતાની પત્નીનો હાથ પકડીને આપી દીધો, જાઓ પ્રભુ લઈ જાઓ. સાધુના વેશમાં સર્વેશ્વર નારાયણ આવ્યો તો એની જે પત્ની હતા એમની એના તાપને સહન નો ભગવાન કરી શક્યા. પાદર ગયા નદીના કાંઠે, ઓલો જોડીને દંડો એની પત્નીના હાથમાં આપીને કે લો બેન આ હાચો, જો હું બહિર્ભૂમિ જઈને આવું. ગયો ગયો ભગવાન, ડોળીને જોડીને દંડો આપતો ગયો. આજે છે કોઠારમાં અન્ન ખૂટતા નથી બોલો, દંડાને જોડીના પ્રતાપથી ખબર પડી કે એમ મહાપુરુષો એવી ભિક્ષા લેખશો સારું. સાધુઓ આ તો અત્રિનો આશ્રમ છે, અહીંયા માગોય મળશે, આથી કોઈ પાછું નથી ગયું. ફૂલની ફળની ટોપલી મીઠી હેઠી અને અત્રિનું કમંડલ પીડ્યું હતું, ગંગાનું જળ હતું એનામાં, જમણા હાથમાં જળ લીધું એ અનસૂયાએ, અને સૂર્ય અને ચંદ્રની સામે જોઈ ધરતીની સામે જોઈને પ્રતિજ્ઞા કરી, હે પ્રભુ, હે સૂર્ય અને ચંદ્ર, હે પરમેશ્વર, આજ દિવસ સુધી હું મારા પતિને પરણી ત્યારથી આજ દિવસ સુધી મન કર્મ અને વચને કરી મારું મન કોઈ જગ્યાએ આસક્ત ન થયું હોય, સંપૂર્ણપણે મેં જો પતિવ્રતા ધર્મ પાળ્યો હોય તો આ ત્રણેય મહાપુરુષો ત્રણ ત્રણ મહિનાના બાળક બની જાવ. અને આટલું ગંજા ત્રણેય ઉપર જળ છાંટો, મોટા મોટા 40-40 વર્ષના બાવા હતા એ જને ત્રણ ત્રણ મહિનાના છોકરા થઈ ગયા. કપડા બપડા વગેરે શું આર્ય નારીની તાકાત હશે. અને પછી ખોળામાં બેસાડી ત્રણેય સ્તનપાન કરાવ્યું, પછી મોટા ન કર્યા. અને ત્યાં તો અત્રી આવ્યા ઘરે, ત્રણ છોકરાને જોયા, કીધું દેવી આ હું? મહારાજ આપનો પ્રતાપ છે, ઘોડિયા બંધાણા સાધુના આશ્રમમાં. અને આ બાજુ લક્ષ્મી આમથી માટા મારે ઓલા પરીક્ષા કરવા ગયા, આજે આવ્યા નહીં, આ એક દિવસ થી ગયો, બે દિવસ થી ગયા આ ભૂલા પીડ્યા હું. અને નારદજી આવ્યા શ્રીમન નારાયણ નારાયણ કરતા, એટલે ત્રણ માતાજી દોડા નારદજી. એટલે નારદજી કે હું તો ભગવાન ના દર્શન કરવા આવ્યો છું. કઈ ગયા? તો કે ગયા છે. ક્યાં? અત્રિના આશ્રમ મેં. હજી નથી આવ્યા? હજી આવ્યા નથી, હું તો રાહ જોઉં. નારદજી કે નહીં આવે કેમ? તમારે જવું પડશે લેવા, એ હાલી એ કેમ નથી, એને તેડીને લાવવા પડશે. નારદજી એના પગ ભાંગી ના ગયા, પગ નહીં તો આ તેડવાના કેમ? એ તમે ત્યાં જાઓ ત્યારે ખબર પડશે. ત્રણેય દેવીઓ ભેગી થઈ એ ટેકરી ઉપર. લક્ષ્મીજી પાર્વતીને પૂછે કઈ બાજુ? તો કે ઈ ગયા હતા અત્રિને ત્યાં પરીક્ષા કરવા, પાછા નહીં થયા. એટલે કે ત્રણેય મોકલે આપણે. ત્રણેય આવી ભવતી વિક્ષાન દેહી કરીને ત્રણેય દેવીઓ ઉભી રહી. તમે વિચાર કરો આ સાધુનો આશ્રમ કેટલો. આ જગતની આદ્ય શક્તિ ત્રણ શક્તિઓ છે, લક્ષ્મી સરસ્વતી અને પાર્વતી. એ ત્રણેય જા એક મનુષ્યના આંગણામાં આવીને ભીખ માગતી હોય
આ જગતનું સર્જન પાલન અને વિસર્જન કરનારા ત્રણ દેવ છે. એ જયારે એક મનુષ્ય કાળા માથાના માનવીના આંગણે આવીને આમ લાંબો હાથ કરીને ભીખ માગતા હોય તો એ માનવ કેટલો ધન્ય હશે, તમે વિચાર કરો. એમાંથી જ આપણે સી બધા જે અનસુયામાં તાકાત હતી, જે અત્રિમાં તાકાત હતી, એ તાકાત અહીંયા બેઠેલા તમામમાં છે. પણ આપણે આપણી શક્તિને છે ને વિષયોની અંદર જવા દીધી છે, એટલે શક્તિ દેખાતી નથી. એટલે અનસુયાને અત્રિએ કીધું કે અનસુયા, આ તો પુત્ર વધુ આવી જાઓ, એને સ્વાગત કરો અને પોખાણા કરો, લઈ આવો ઘરમાં. મુરુ ત્યાં નાના નાના, મુરત ત્યાં ત્રણ ત્રણ મહિના ના, આ બધી ચાલી ચાલી વરણી, ત્રી ત્રી વરણી. એટલે માતાજી ઓલો ફળનો ટોપલો લઈને ભિક્ષા દેવા માટે આવ્યા. લો ભિક્ષા, તે કે અમારે આ નથી જોતી ભિક્ષા, તો તમારે શું જોઈ? અમારા પતિ અહીંયા આવ્યા છે ને? તે કે હા આવ્યા છે ને. કે છે તમે કોણ છો? તે લક્ષ્મીજી. કે હું લક્ષ્મી, આ સરસ્વતી, આ પાર્વતી. હારું, તો તમારા ધણી આવ્યા હતા અહીંયા, તો કઈ ગયા? તો કે અહીંયા અંદર આવતા રહો, હોવું ને બહાર નો ઉભી રાખે, અંદર લાવવી પડે. અંદર આવતી રહોતા. એને અંદર આવ્યા, તે અત્રી બેઠા હતા. અનસુયાએ કીધું, લાજ કાઢજો, તમારા હાહરા બેઠા. એટલે આવું બધું અંદર નથી, આ તો હું પછી એમ મારો અધિકાર નહીં કઈક થોડું થોડું કહેવાનું. એટલે ત્રણેય કહે કે ક્યાં છે અમારા પતિ? કે આ જો ઘોડિયામાં ત્રણેય જણા, આ મોંગુઠો ધાવતા હતા ત્રણેય જણા. આ અમારા પતિ છે, આ તો છોકરા છે નાના નાના. કે બસ એ જ તમારા ધણી છે, ઓળખી ઓળખીને લઈ લો, તમ તાર લઈ જાઓ, જા આ કાંઈ હાલી હકે એમ નથી. પણ ત્રણેય એકબીજીની સામો જોવા માંડી, આમાં ઓળખવા કેમ? હા, એટલે પાર્વતી કે લક્ષ્મીજી, તમે પહેલાં લ્યો, તમે મોટા છો, તમે લ્યો. કે પણ આમાં ખબર કેમ પડી? આ વિષ્ણુ છે ને, આ શંકર છે ને, આ ભાઈ જો ટ્રાન્સફર થઈ ગયું તો હું પછી ઝાડવા તો હું કરીશું. એમ કરીને લક્ષ્મીજી ઝાડવા ગયા ને, ત્યાં એના હાથમાં બ્રહ્મા આવ્યા. એટલે એવા રડવા માંડ્યા, રોંગ નંબર, હું તારો નથી, મૂકી દે મૂકી દે, મને તું મૂકી દે, રડવા માંડ્યા. એટલે લક્ષ્મીજી ને એમ થયું કે અવળું હાથમાં. પછી પ્રાર્થના કરી ત્રણે દેવી, માં અમને અમારા પતિઓ પાછા આપો. ફરીને હાથમાં જળ લીધો, સંકલ્પ કર્યો, આ ઋષિઓ જ્યારે મારે આંગણે આવ્યા હતા એ વખતે જેવો ને જેવો ભાવ હતો એવો ને એવો આજ દિવસ અત્યાર સુધી હોય, સહેજ પણ અહંકાર ન આવ્યો હોય તો ત્રણેય દેવતાઓ જેવા હતા એવા ને એવા બની જાઓ. એટલે ત્રણેય દેવતાઓ પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા. અને પછી કીધું કે હવે ઓળખી ઓળખીને લઈ લો. અને પછી વિષ્ણુએ જે કરડી નજર કરીને લક્ષ્મી સામે એવી ભોઠી પડી, હેઠું જઈ ગઈ, ધરતી ખોતરવા માંડી. હવે બતાવીશ આવું કામ? કાન પકડ્યા, હવે આવું નહીં કહું. પણ ભગવાને છે ને અનસુયાના પગ પકડ્યા. ભગવાને કીધું કે હે માં, તારા ખોળામાં બેઠા અને તારો પ્રેમાળ હાથ ફેરો ને, હવે અમારે વૈકુંઠમાં નથી જવું, હવે અમારે તારી પાસે રહેવું છે. એટલે ત્રણેય ઈશ્વરે પોતાનું તેજ સંકેલી સંકેલી, ભગવાન વિષ્ણુ છે ને દત્તાત્રેય રૂપે બન્યા, બ્રહ્મા ચંદ્ર રૂપે બન્યા, અને શંકર દુર્વાસા રૂપે બની ત્રણેય નાના નાના બાળક થઈ અને અત્રિને ત્યાં બાળક રૂપે થયા. અને પછી લક્ષ્મીનો એનો અહંકાર પ્રભુએ આ રીતે ઓગાળ્યો હતો.
હે સ્વામી નારાયણ બોલ, જય જય સ્વામી નારાયણ બોલ,
સ્વામી નારાયણ બોલ, જય જય સ્વામી નારાયણ બોલ,
સ્વામી નારાયણ બોલ, જય જય સ્વામી નારાયણ બોલ.